કર્તા કર્માદિ છ કારક, એમાં પેલો જ પ્રશ્ન છે 347. કર્તા છ કારક, છ કારક એટલે એના બધી વ્યાખ્યા તો આગળ આવશે. કારક કોને કહે છે? કાર્યના કરનારાને કારક કહેવામાં આવે છે. અને એ કેટલા પ્રકારના હોય છે? છ પ્રકાર એમાં કારક છ. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એવા છ નામ હોય છે. અને જ્યાં એક કારક હોય ત્યાં છે છ હોય, અને એક ન અને ન હોય તો એક ન હોય. હોય તો કેવા હોય? સાથે જ હોય. અને ન હોય તો કોઈ એમ કે ના, કરતા કારક તો મારી પાસે છે પણ સાધન મારી પાસે નથી, તો એવું બની શકે? કરતા જીવ અને સાધન એનું ક્યાં રે? પૂતગલ મારે, એવું તો બને ને. હું આત્મા કરતા છું, સમ્યક દર્શન મારું કાર્ય છે, અને સાધન કોણ છે? દેવશાસ્ત્ર ગુરુ. કેમ, જરૂર તો પડે કે ને? એના વગર થોડી થાય. એટલે છ છ કારક એક જ પદાર્થમાં હોય છે. જેવી રીતે આપણે કર્તા કર્મ સંબંધ શું લીધો? કર્તા કર્મ સંબંધ કોનામાં હોય છે? એક જ દ્રવ્યમાં હોય છે. એવી રીતે છ છ કારક શેમાં હોય છે? એક જ પદાર્થમાં હોય છે. એની વ્યાખ્યા આપણને છે 347. કર્તા કોને કહે છે? જે સ્વતંત્રતાથી, સ્વાધીનતાથી, ઇન્ડિપેન્ડન્ટલી. કર્તા કોને કહેવાય? ઇન્ડિપેન્ડન્ટલી કાર્ય કરે, એને કોઈની જો મદદની જરૂર પડે તો તેને કરતા જ કહેવાય નહીં. જે સ્વતંત્રતાથી, સ્વાધીનતાથી પોતાના પરિણામને કરે તે કરતા છે. સ્વતંત્રપણે કરે તે કરતા, એ તો સિમ્પલ ગ્રામરમાં પણ આ વાત આવે છે. એને કોઈની મદદની, સહાયની જરૂર હોતી નથી. સ્વતંત્રતાથી, સ્વાધીનપણે જે કરે છે, પોતાના પરિણામને કરે તે કરતા કહે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામનો સ્વતંત્રપણે કરતા છે. દરેક દ્રવ્ય પોતાના પરિણામમાં વ્યાપક છે, ફેલાય છે, પ્રસરે છે. કેવી રીતે? સ્વતંત્રપણે. માટે દરેક દ્રવ્ય જે વ્યાપક છે તેને કરતા કહેવામાં આવે. આ વાત આપણે કરતા કર્મમાં આવી જાય છે 75 ગાથામાં પણ, કે દરેક દ્રવ્ય પોતાનામાં એટલે પોતાની પરણતીમાં કેવો છે? વ્યાપક છે, ફેલાય છે. કેવી રીતે? સ્વતંત્રપણે. તો પોતાની પર્યાયમાં સ્વતંત્રપણે ફેલાતું તે દ્રવ્ય, તે સ્વતંત્રપણે પોતાની પર્યાયને કરે છે, માટે તેને કરતા કહેવામાં આવે છે. પોતાના જ પરિણામનો તે સ્વતંત્રપણે કરતા છે. બીજાના દ્રવ્યમાં ફેલાય છે કે નથી ફેલાતો? કે બીજાના પરિણામમાં ફેલાતો જ નહીં હોવાથી એનો કરતા છે એ પ્રશ્ન જ રહેતો નથી. અને પોતાના પરિણામમાં સ્વતંત્રપણે એ ફેલાતો હોવાથી જે વ્યાપક એવું દ્રવ્ય છે તેને કરતા કહેવામાં આવે છે. પછી બીજું કારક છે કર્મ. કર્મ એટલે કાર્ય. જો આ એક સમજવું છે, કર્મ શબ્દ ઘણા અર્થમાં વપરાય છે. કર્મ કહેતા શું, એનો અર્થ બીજો શું છે? કે કર્મમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ પણ અર્થ આવે છે. દ્રવ્ય કર્મ એટલે 8 કર્મો, નો કર્મ એટલે શરીર, મન, વાણી, અને ભાવ કર્મ એટલે રાગ, દ્વેષ, મોહ, તે ભાવ કર્મ. અને આ કર્મ એટલે કાર્ય. અહીંયા કર્મ જે છે 6 કારકમાં કરતા કર્મ, કર્મ એટલે કાર્ય. તો કરતા તો કાર્યને કરે છે, તો કાર્ય કોને કહેવાય છે? કે કરતા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું શું છે? કર્મ છે. પ્રાપ્ય આપણે આવ્યું હતું ને સમયસારમાં, શું નામ આવ્યા હતા? વિકાર્ય અને નિવૃત્ય. એ કોના નામ હતા? કર્મના નામ હતા, એક પર્યાયના નામ હતા ત્રણ એંગલથી. તો અહીંયા કે છે કરતા જે પરિણામને પ્રાપ્ત કરે છે, કરતા જે પરિણામ રૂપે પરણમે છે, કરતા જે પરિણામને નિપજાવે છે તેને તેનું કાર્ય કહેવામાં આવે છે. કરતા જે જે પરિણામને પ્રાપ્ત કરે, પહોંચી વળે છે, મેળવે છે, તે પરિણામ જે પરિણામ કરતા છે એમાં વ્યાપક થાય અને પરિણામ એમાં વ્યાપ્ય થાય, તો જે વ્યાપ્ય થાય તેનું નામ કર્મ કહેવાય, કાર્ય કહેવાય, અને જે વ્યાપક છે તેનું નામ કર્તા કહેવામાં આવે. બીજી ભાષામાં કહીએ તો દ્રવ્ય કર્તા અને પર્યાય એનું કર્મ એટલે કાર્ય કહેવાય. કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે તે પરિણામ તેનું કર્મ છે. આ ઉપરથી આપણને શું શીખવાનું મળે? છ કારક શીખીને શું શીખવું છે આપણે? કે દરેક દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, પોતાનું પરિણામ તેનું કાર્ય છે. એટલે હું જે કાંઈ કરું એ બધું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, એનાથી બહાર હું કાંઈ પણ કરી શકતો, અને જો કરી શકતો નથી તો મારે કર્તાપણાની બુદ્ધિ, આ સારું થયું ખરાબ થયું એ પ્રકારની બુદ્ધિ, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોવી જોઈએ. અને જ્યાં કર્તા બુદ્ધિ છે ત્યાં એની પાછળ એને રાગ દ્વેષ સારું ખરાબ થયા વગર રહેશે. એનું લક્ષ, એનું આખું જોખ, એનું વલણ એ તરફ રહ્યા કરે છે. તો હું પરદ્રવ્યનો કરતા જ નથી તો હવે પરદ્રવ્યનું લક્ષ કે તરફ દ્રષ્ટિ રાખવાનું મને કોઈ પ્રયોજન જ નથી. આ રીતે એની અંતર સન્મુખતા થાય કે હું જે કાંઈ કરું તો કોનું કરું? મારા કાર્યનું, મારા પરિણામનું. મારા પરિણામ મારું કાર્ય છે અને હું એનો કર્તા છું. હવે મારે જગત સામું શું કરવું છે? જોવાનું જ. કારણ કે જેની સાથે મારે કાંઈ કર્તા કર્મ સંબંધ નથી, હું કરી નથી શકતો, એ તરફનું જવાબદારી નજર મારે શું કરવી? એમ અહીંયા પરદ્રવ્યની ભિન્નતા માટે છ કારક, અને પછી તો એનાથી નજીકમાં શું છે કે હું આત્મા ચૈતન્ય છું એ મારી પર્યાયને કરું એવું પણ અંતરદ્રષ્ટિમાં વિચાર કરીએ. પર્યાય પણ પોતાના ષટકારકથી પ્રગટ થાય છે. હું તો અકર્તા નિષ્ક્રિય આત્મા છું. એના માટે 73 ગાથામાં આવ્યું ને શુદ્ધનો અર્થ શું, એમણે આચાર્ય દે કહ્યો છે કે કર્તા કર્મ આદિ છ કારકની પ્રક્રિયાથી પાર ઉતરેલી અનુભૂતિ માત્ર હું છું. છ કારક રૂપની શક્તિ મારામાં છે, એનું પરિણમન એની ક્રિયા શેમાં છે? પર્યાયમાં છે. હું તો શક્તિ સ્વભાવે ભરેલો છું, કરવાની ક્રિયા તો પણતીમાં ચાલે. એમ એક સમયની પર્યાય તરફનું પણ લક્ષ એને હટાવવાનું. જેમ પરદ્રવ્યનો હું કરતા નથી તો એનું ફળ શું આવે? પર તરફનું લક્ષ છૂટી જાય છે. એમ પરિણતિનો પણ કરતા હું નથી એમ જે એને સ્વીકારમાં આવે તો પર્યાય સમ્યક દર્શન રૂપે થયા વગર રહેશે ને, પણ એનું લક્ષ ત્યાં નથી. કારણ કે જ્યાં જ્યાં કરતા પણ સ્વીકારશે એનું લક્ષ એ તરફની રૂચિ ત્યાં જાય છે. તો શુદ્ધ નહીંથી વિચારી આપણે તો હું તો પર્યાયને કરું એવો પણ મારું સ્વરૂપ નથી, એમ કરીને આત્માના નજીક જવા માટેનું આ છે. આ કોઈ ભેદભંગમાં રોકાઈને એવા માટે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે. હવે કરણ કોને કહીશ? કરણ એટલે સાધન, જેને શું કહે? ટૂલ્સ. કર્તા કોને કહે? ક્રિએટર. અને કર્મ એટલે રિઝલ્ટ, શું આવ્યું શું થયું. અને કરણ એટલે સાધન, ટૂલ્સ. કર્તા આપણને ક્યારે કોઈ એક સેન્ટન્સ આપ્યું એમાંથી કર્તા કેવી રીતે ખબર પડે કે આ કર્તા છે? કોણ શબ્દ જે આપે એ શું આપે? કર્તાને આપે. શું થયું એ જે આપશો એને આપે? કર્મને. સેના વડે એ શું આપે? સાધનને જવાબ આપે. એ કરણની હવે વ્યાખ્યા કરે છે. કરણ કોને કહે છે? તે પરિણામના સાધકતમ અર્થાત ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. એ પરિણામ જે સાધનથી જે ટૂલ્સથી થયા તેનું નામ સાધન. એમાં જે કરણ બને સાધન બને છે તેને કરણ કારક કહેવામાં આવે છે. આ તો બધું એકનું એક જ લાગશે, આ તો ભેદ બાકી એક જ પરિણતિમાં એક જ દ્રવ્યમાં પોતે દ્રવ્ય કરતા, પર્યાયનું કર્મ, પોતે સાધન. આ અંદરમાં ને અંદર એટલે કોઈને એમ લાગે આ તો એકનું એક છે, પણ એકનું એક શબ્દો એક છે પણ અંદરમાં ભાવ તો જુદા જુદા છે. તો તે પરિણામનું જે સાધન બને છે તેને કરણ કહેવામાં આવે છે. પછી સંપ્રદાન. સંપ્રદાન એટલે સમ્યક પ્રકારે પ્રદાન કરવું, આપવું. તો એ પરણતી કોને આપણે આપીએ છીએ? કરતા એ સાધન વડે પર્યાયને કરી, કરતા એ સાધન વડે કર્મ કર્યું. ત્રણ કારક આવી ગયા ને, કરતા, સાધન વડે અને કર્મ કર્યું. એ કર્મ પછી કોને આપ્યું, કોના માટે કર્યું, કોને આપ્યું? પોતાના માટે જ કરે છે, માટે સંપ્રદાન પણ પોતે છે. સંપ્રદાન સમ્યક પ્રકારે વિશેષે આપવું, તો આમાં શું છે? પોતે જ આપનાર છે અને પોતે જ લેનાર છે. દાતા પણ પોતે ને પાત્ર પણ. સમ્યક દર્શન પ્રગટ કરીને કોને દેવું છે? આપણે દુનિયાને દેખાડવું છે મેં પ્રાપ્ત કર્યું. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, મોક્ષ કોના માટે પ્રાપ્ત કરીએ છીએ? આપણે હું જ પ્રગટ કરું છું ને હું જ માને આપું છું, એનું નામ સંપ્રદાન. કર્મ એટલે પરિણામ કાર્ય, જેને આપવામાં આવે છે અથવા જેને માટે કરવામાં આવે છે તેને સંપ્રદાન કહેવામાં આવે છે. આગળ પછી દ્રષ્ટાંત આપશે, ભેદકારક ને અભેદકારક બેના દ્રષ્ટાંત આપશે. આ તો વ્યાખ્યા આપણે શીખીએ છીએ. કર્મ એટલે કાર્ય, પરિણામ, પર્યાય, જેના માટે, જેને અનુલક્ષીને અથવા જેને આપવામાં આવે છે તેનું નામ સંપ્રદાન કહેવામાં આવે છે. અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય આનંદ કોના માટે આપણે કરવો છે? હું મારા માટે. તો કરતા, કરણ વડે પોતાના માટે કાર્યને કરે છે. કરતા પોતાના વડે એ સાધન પોતાના માટે અને કર્મ એટલે કાર્ય કરે છે. પછી અપાદાન, જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહે છે. જેમાંથી એ પણતી કાર્ય જેમાંથી આવે છે તે વસ્તુને અપાદાન, એ ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. જેમાંથી, જેના માટે એ સંપ્રદાન, જેમાંથી તેને અપાદાન. સોર્સ જેમાંથી આવે છે અને જેના માટે, દેટ ઇઝ સંપ્રદાન, જેમાંથી તે અપાદાન. જેમાંથી આવું આવે ઇંગ્લિશમાં ગ્રામર હોય આવું બધું? નહીં, નથી ભણ્યા. ગુજરાતીમાં તો, સંસ્કૃતમાં કે કોઈ પણ હિન્દીમાં આવા છ કારક તો હોય જ છે. સાત વિભક્તિ હોય છે, છેલ્લી કઈ હોય છે? પછી સંબોધન. આવું ખબર ને ઇંગ્લિશમાં હોય આવું ના, આવું તો હોય ને ગ્રામર. ચાલો જે હોય. તો જેમાંથી કર્મ કરવામાં આવે છે, જેમાંથી કાર્યનો પ્રવાહ આવે છે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. અને છઠ્ઠું અધિકરણ. ના, ઉપાદાન તો જે કાર્ય કરવાની શક્તિ તેનું નામ ઉપાદાન. અને સંપ્રદાન કે અપાદાન કહેવાય? અપાદાન તો જેમાંથી પર્યાય. હવે સંબંધ લેવો હોય તો લે, બાકી એવો તો કઈ ખાસ નહીં. જે ઉપાદાન ઉલટાનું કરતા સાથે વધારે મેળ બેસે છે. ઉપાદાન જે કાર્યને કરે છે એની સાથે વધારે બેસે છે. એટલે જેમાંથી પર્યાય, બાકી કરે છે જુદો રાખ્યો ને. અને ઉપાદાન આપણે સામાન્ય રીતે કયા અર્થમાં વાપરીએ છીએ? કર્તાના અર્થમાં વાપરીએ છીએ. ઉપાદાન કોને કહીએ? જે કાર્યને કરે છે તે ઉપાદાન કહેવાય. તો અધિકરણ છેલ્લું છઠ્ઠું કારક, જેમાં અથવા જેના આધારે કર્મ કાર્ય કરવામાં આવે તેને અધિકરણ કહેવામાં. જે વસ્તુના આધાર, પોતાના જ આધારે, જેના આધારે પર્યાય થાય છે, કરતા કર્મને જેના આધારે કરે છે તેનું નામ અધિકરણ. આધાર, આધાર એને, તેને અધિકરણ કારક કહેવામાં આવે છે. કરતા તે કરે છે, જેને કરે તે કર્મ છે, જેના વડે કરે તે સાધન છે, જેને માટે કરે છે તે સંપ્રદાન છે. જેના માટે, જે માથી કરે છે તે અપાદાન, અને જેના આધારે કરે તેનું નામ અધિકરણ કહેવામાં આવે. આ પ્રકારના છ. એ તો બધું તો સિમિલર જ જેવું લાગશે, પણ એમાં એવા છ કારકોના ભેદ હોય છે. જેના આધારે એમ તો એક જ વસ્તુમાં છે છે કારક તમે લાગો તો આ એક જ વસ્તુ સિદ્ધ થાય છે તો એમ જ છે. બાકી તો જે માંથી અને જેના આધારે બેમાં ફરક છે. ભેદ કારકમાં આપણને વધારે નો ક્લિયર એમાં વધારે દેખાશે કે ટોપલામાંથી માટી આવે છે અને આધાર તો ચાક ને જમીન છે, એટલે એવો ફરક જે દેખાય છે. જે માંથી એમાં પર્યાય અપાદાન એટલે જે માંથી પર્યાયનો પ્રવાહ આવે છે અને જેનો આધાર, તેવી રીતે હું તો કહું ટૂલ એટલે શું, વળી સાધન એટલે શું, એ આધાર કહો કે ટૂલ કહો એમાં શું ફરક પડે. એટલે એવો ફેર તો છ કારક આ પ્રકારના કારકો શું છે, ક્રિયા ના કરનારા છે. જ્યાં જ્યાં ક્રિયા થાય છે ત્યારે આવી રીતે છ પ્રકારના કારકો હોય છે. શું છે કારકો, શું છે શક્તિ છે, બે છે, શક્તિ છે અને શક્તિની એ રૂપે ક્રિયામાં પરિણમન થાય છે તો એ પર્યાય છે. શક્તિરૂપ સામર્થ્ય છે, છ છ કારક રૂપની આત્મામાં અને અથવા કોઈ પણ દ્રવ્યમાં કાર્ય કરવાની છ પ્રકારની આવી શક્તિ છે અને શક્તિનું પછી પર્યાયમાં પરિણમન થાય છે. 47 શક્તિમાં લીધી છે ને, બે જ છે, બે છે. એટલે અહીંયા તો આવી છ કારકો અભેદપણે દેખાય, પર્યાયમાં આવા છ પ્રકારના અને એવી શક્તિરૂપના પણ બે કારકના છે, શક્તિરૂપના અને પરિણમન રૂપના. એનું બ્રેકેટ વાંચીએ, સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં આ છ કારકો એક સાથે વર્તે છે. ફરીથી છ છ કારક ક્યાં હોય, એક તો છ દ્રવ્યમાંથી છ છ દ્રવ્યને હોય, કારણ કે છ છ દ્રવ્ય સ્વતંત્રપણે કરતા છે અને એક કારક હોય તો બધા, એટલે આ છ છ કારક ક્યાં દ્રવ્યને લાગુ પડે છે, છ છ સર્વ દ્રવ્યના. પછી કઈ પર્યાયમાં કારક હોય છે, પ્રત્યેક કારક પર્યાયમાં, કારણ કે પર્યાયને કરનારી જ કારક છે ને, તો દરેક સમયે પર્યાય પછી શુદ્ધ હો કે અશુદ્ધ હો દરેક દ્રવ્યમાં છે કારક, દરેક દ્રવ્યની સમય સમયની પ્રત્યેક પર્યાયમાં આ છ કારકો, પેલા પછી કોણ હોય છે, એમાં પેલો કયો કારક હોય છે, એક સાથે દરેક દ્રવ્યમાં દરેક સમયની પર્યાયમાં છ કારકો એક સાથે હોય છે. તેથી આત્મા અને પૂદગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં, કે બરોબર ન છપાણું હોય તો સરખું કરી લેવું. તેથી આત્મા કે પૂદગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં, ખાલી જીવ પૂદગલ જ કેમ લીધા આમાં, કારણ કે બીજા ચાર તો અશુદ્ધ રૂપે જ છે એટલે એની વાત નથી કરી. શુદ્ધ અશુદ્ધ બે જાતની પર્યાય તો જીવ અને પૂદગલ બે માં જ થાય માટે લીધું. તેથી આત્મા અને પૂદગલ શુદ્ધ દશામાં હોય કે અશુદ્ધ દશામાં હોય સ્વયં છયે કારક રૂપ પરિણમન કરે છે અને બીજા કારકોની અર્થાત નિમિત્ત કારણોની અપેક્ષા રાખતા નથી. એમાં પણ કરે છે અને અર્થાત્મા રેફ રહી ગયો છે. છયે કારક રૂપ પરિણમન કરે છે કોણ, જીવ અને પૂદગલ શુદ્ધ દશા હો કે અશુદ્ધ દશા. બાકી તો છ છ દ્રવ્યો દરેક સમયે છ કારક રૂપે એક સાથે પરિણમન કરે છે અને જીવ અને પૂદગલ અશુદ્ધ રૂપે પરણમે છે એટલે કોઈની મદદ પડે છે એમ નથી. શુદ્ધ દશા હો કે અશુદ્ધ દશા હો છયે છ કારક એની પાસે પોત પોતાના છે. છયે કારક રૂપ પરિણમન કરે છે એના બીજા કારક એટલે નિમિત્ત, આ નિમિત્ત આવ્યું એટલે કાર્ય થયું એમ નથી. નિમિત્તથી કાર્ય થતું હોત તો ઉપાદાનના છ કારક ક્યાં ગયા, અહીંયા ઉપાદાનમાં કાર્ય થાય એ કર્મ કારક અને એનો કર્તા કોણ, નિમિત્ત. તો ઉપાદાનનું કર્તા કારક ક્યાં ગયું, તો એ દરેક દ્રવ્ય પોતાના છ કારકથી પરિણમન કરે છે ને બીજાની અપેક્ષા સહાય મદદ એને છે નહીં. ધ્રુવમાં શક્તિ રૂપના છ કારક છે, પરિણમન ન લાગુ પડે ને એને તો. कारक जे छे ई केवा छे प्रेणमन रूपना पण छे अने शक्ति रूपना तो ध्रुवमां केवा छे शक्ति रूपना सामर्थ्य रूपना छे अने पर्यायमां केवा छे परिणमन रूपना छे निश्चय थी परनी साथे आत्मा ने कारणपणानो संबंध नथी ओली वात सेमा हती पंचास्तिकाए गाथा 62 अने आज वात पंचास्तिकाए 62 गाथानी वात क्यां थई थी आवो प्रसंग क्यां बन्यो तो गुरुदेव सियानो आधार आप्यो तो पंचास्तिकाएनी 62 गाथानो क्यां आप्यो तो नहीं घणी वार गुरुदेवसी तो कहे छे शिखरजी छे शिखरजी मां गुरुदेव सौथी 13 साल मां यात्रा गया था त्यारे ईसरी मां बधु जोयु कदाच होय तो सारू छे ईसरी नहीं ईसरी यात्रा मां ईसरी जे पारसनाथ हिल स्टेशन कहेवाय छे ने ईज गाम नु नाम ईसरी कहेवाय छे त्यां वर्णीजी हता અને એમની સાથે ચર્ચા વાત થઈ હતી ત્યારે ગુરુદેવસિંહ આ આધાર આપ્યો હતો કે પંચાસ્તિકાયની 62ની ગાથામાં શું કહે છે કે વિકાર પોતાના ષટકારકથી થાય છે એમાં કર્મના કારકની અપેક્ષા જીવ સ્વતંત્ર પોતાથી વિકાર કરે છે એમાં નિમિત્ત પૂતગલ કર્મ કરાવે છે એવું નથી છ કારક નિમિત્તના નિમિત્તમાં છે અને ઉપાદાનના ઉપાદાનમાં જીવના જીવમાં છે અને પૂતગલના પૂતગલમાં છે કોઈ એકબીજાના આ ત્યારે એમની સાથે વાતચીત થઈ હતી એ પોતે એક શૂલક હતા દિગંબર શૂલક હતા અને એમને શાસ્ત્રોનો એનો અભ્યાસ ઘણો હતો અને આ મધુવનમાં જે ચર્ચા થઈ હતી ઈસરીમાં એના ફોટા એક્ઝિબિશનમાં રાખ્યા છે સોનગઢ જોયા છે ને એમાં ત્યારે આ ચર્ચા થયેલી પછી આ પ્રવચન સારની 16મી ગાથાની ટીકા છે અને એમાં શું આપે છે આચાર્ય દે કુનકુન આચાર્ય દે આત્માને કેવો કે છે સ્વયંભૂ 16મી ગાથાનો શું શબ્દ છે સ્વયંભૂ એટલે આત્મા પોતાથી હૈયાથી ધરાવે છે પરાધીન નથી કોઈના ઉપર ડિપેન્ડ નથી પોતે સ્વતંત્ર છે શા માટે સ્વતંત્ર છ કારક પોતામાં સ્વતંત્રપણ છે એની વાત કરે છે એ મુનિદશા પહેલાની એવી સ્થિતિ હોય જે એક વસ્ત્ર પહેરે આમ બીજું કોઈ ન હોય પડીમાનો એક ઉત્કર્ષ પડીમાં હોય છે નિશ્ચયથી પરની સાથે મુનિદશા પહેલાનું એવું હોય છે શ્રાવક દશામાં એને 11 પડીમાં 5મે ગુણ એમાં એક વસ્ત્ર પોતે પહેરી રાખે મુનિમાં કોઈ વસ્ત્ર ન હોય આ એક વસ્ત્ર રાખે ત્યાગ હોય 12મા એને એ પ્રકારનો વ્રત હોય ના બાયથી અભ્યાસ ઘણો હતો આખી સમયસારની આત્મખ્યાતિ સંસ્કૃત ટીકા મોઢે હતી ઓહો થઈ ગયું એ તો હોઈ શકે છે મહત્તા કોની છે શાસ્ત્ર જ્ઞાન કેટલું મોઢે છે એમ નથી અંતરમાં પરિણમનમાં કેટલું થયું છે એક દેડકાને એ આવડતું પણ દર્શન પ્રાપ્ત થયું છે તો એને શું થઈ ગયું છે એને હવે 12 અંગ ભણવાની અટક નથી અનુભૂતિ થઈ ગઈ તો 12 અંગનો સાર એના જીવનમાં આવી ગયો ને 11 અંગ ભણી ચૂક્યો હે પણ કેટલા અંગ છે આ તો એક આપણા જેવું છે કે એવું હોય છે પણ જો એમાંથી મર્મ ન કાઢે તો વસ્તુ સુધી ન પહોંચી શકે અને એટલા માટે ગુરુદેવસિંહ વારંવાર કહેતા આ વિતરાગી તત્વ શું છે પામવા માટે બે જોવે કાં તો ગુરુગમ વર્તમાન ગુરુગમ અથવા પૂર્વના સંસ્કાર એ સિવાય આ પામવું બહુ મુશ્કેલ છે પોતાની મતિ કલ્પનાથી સ્વચ્છંદતાથી આ વસ્તુ પામી શકાય એવું નથી પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ હોય તો રહસ્ય મળે છે અથવા તો પૂર્વના એવા દ્રઢ સંસ્કાર જોવે કે જે સંસ્કારના બળે આગળ વધી શકે માત્ર શાસ્ત્ર જ્ઞાનથી શાસ્ત્ર અભ્યાસથી આ વસ્તુ મળી આ શાસ્ત્ર જ્ઞાનનો કે શબ્દ જ્ઞાનનો આ વિષય નથી આ વિષય શેનો છે માત્ર સ્વ સંવેદન અનુભૂતિ પરથી પ્રાપ્ત થાય એવો છે. બાહ્યમાં ગમે તેટલું કરે એ વસ્તુ મળે એવું નથી. નિશ્ચયથી એટલે ખરેખર વાસ્તવિક રીતે પરની સાથે આત્માને પણાનો સંબંધ નથી. પરદ્રવ્ય સાથે જે કર્તા કર્મ નથી, કારણ કે વ્યાપક નથી, કારણ કે તત્ સ્વરૂપ નથી. એવી જ રીતે કર્તા કર્મ સંબંધ નથી, એનો અર્થ શું? કરતા પોતે ને કર્મ કારક ને એવું કરતા કહો કે સંબંધ કહો. પરની સાથે આત્માને કારકપણાનો, મારામાં હોય અને કર્મ ત્યાં હોય, અથવા કરતા હોય અને કાર્ય મારામાં થાય, અથવા હું કાર્ય સાધન પદ્રવ્ય બને એવું ક્યાંય હોતું નથી. કારણપણાનો એટલે બધાય સાથે લેવાનું. કારણપણાનો એટલે એ સંબંધ, એનો જે સાધનપણાનો, સાધનપણાની સાથે છે છે કારક, કારણ કે એક કારક હોય ત્યાં છે છે હોય, અને ન હોય તો એક ન હોય. એટલે આત્માને કારણપણાનો સંબંધ નથી, જેથી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ માટે સામગ્રી બાહ્ય સાધનો શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. ભાઈ તારા કારક દ્રવ્યમાંથી સાધન પણ ન્યા નથી, અપાદાન ને અધિકરણ કાંઈ બારમાં નથી, તો તું નકામો. આત્માને પ્રાપ્ત માટે બાહ્ય સાધન ગોતવા ની આ માથાકૂટ મહેનત શું કામ કરે? વ્યર્થતા. નિમિત્ત ગોતવા જાય, સાધન ગોતવા જાય, તો તારું સાધન સમ્યક દર્શન માટેનું બાહ્યમાં છે કે અંતરમાં છે? સમ્યક દર્શન પ્રાપ્તિનું સાધન એનું કારક ક્યાં રહેલા છે? પરદ્રવ્યમાં, રાગમાં કે તારામાં? અને જો તારામાં છે તો બારમાં ગોતવાની નકામી મહેનત વ્યગ્રતા શું કામ કરે છે? મૃગજળમાં પાણી ગોતવાની કોઈ મહેનત કરે તેને શું કહેવાય? એકદમ મોટું રણ કે ને, સહરાનું કે ને ડેઝર્ટ, એમાં કોઈ ગોતે કે મારે અહીંયા સરસ મજાની ગ્રીનરી ગોતવી છે, પાણી ગોતવું છે, તેને શું મળે? એમ કે છે પદ્રવમાં તું ગોતવા જાશો સાધન, તને ક્યાં મળવાનું નથી, તો તમે નકામાં અજ્ઞાની પરતંત્ર થાય છે. હવે 353 પ્રશ્ન કરીએ. કારકો કેટલા પ્રકારના છે? આ 6 કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે. વ્યવહાર કારકો છે એટલે વ્યવહારથી કારક કહેવામાં આવે છે. વ્યવહારથી કાર્ય થઈ જાય નહીં, વ્યવહાર એટલે કારકો છે. એને બે પ્રકારે આપણે કરીએ છીએ, જેમાં પરના નિમિત્તથી કાર્ય થયું એવું જ્યાં એને વાક્ય આવતું હોય ત્યાં સમજવું કે આ વ્યવહારથી કારકની વ્યાખ્યા કરી. બાકી વ્યવહારથી પરનું કાર્ય થાય છે એમ નહીં. આ 6 કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના છે, એટલે કે બે પ્રકારથી સમજાવવામાં કહેવામાં આવે છે. જ્યાં પરના નિમિત્તથી કાર્ય થયું કે ભાઈ દેવશાસ્ત્ર ગુરુ મળ્યા એટલે મને સાચી સમજણ થઈ, એમ પરદ્રવ્યથી કાર્ય થયું એમ જ્યાં કહેવામાં આવે ત્યારે સમજવું કે આ વ્યવહાર કારકની વાત કરી છે. પરદ્રવ્યથી કાર્ય થયું, પરદ્રવ્ય સાધન છે, પરદ્રવ્ય આધાર છે, એમ જ્યાં વાત આવે ત્યારે શું સમજવું? કે આ વ્યવહાર કારકની વાત કરી છે. અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં એ નિશ્ચય કારકની વાત છે એમ સમજવું. કારકને બે પ્રકારે દેખાડવામાં, બતાવવામાં, કહેવામાં, સમજાવવામાં આવે છે. એમાં જ્યાં પોતાથી જ કાર્ય થયું ત્યાં એક જ દ્રવ્યની વાત આવે ત્યારે સમજવું કે આ નિશ્ચય કારકની વાત છે, અને જ્યારે બે દ્રવ્યની વાત આવે ત્યારે સમજવું કે આ વ્યવહાર કારકની વાત છે. બાકી કાર્ય તો પોતાથી જ, પોતાના જ કારકથી, પોતાના ઉપાદાનથી જ કાર્ય થાય છે એ હંમેશા સમજવું. અને એટલા માટે સવારને આપણે ફરીથી લીધું તું, નય વિભાગ એને ખાસ સમજવો પડશે. જીન વાણીનું જો એને મર્મ સમજવો હશે તો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, એની કથન શૈલી શું છે એ જો નહીં સમજે તો ગોટાળો થયા વગર રહેશે જ નહીં. એટલે નિશ્ચય ને વ્યવહારનું એને પહેલા તો જ્ઞાન હોવું જોઈએ. હવે દ્રષ્ટાંત છે વ્યવહાર કારકના, એના પછી આપતા. કારકોના પ્રકાર આપણે આવ્યા હતા 353 પ્રશ્ન. પ્રવચન સાર ગાતા 16 નો ભાવાર્થ જે છે એ ફરીથી આપણે લઈએ. 353 પ્રશ્ન 122 પાનો. કારકો કેટલા પ્રકારના છે? એટલે કારકોનું વર્ણન, કારકોનું કથન કેટલા પ્રકારે થાય છે? તો કે બે પ્રકારના છે. આ 6 કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારના છે. બે પ્રકારથી કહેવાય. વ્યવહાર કારકથી કાર્ય થાય છે એમ સિદ્ધ કરવું નથી, પણ વ્યવહાર કારકથી આ રીતે બતાવવામાં આવે છે, કથન કરવામાં આવે છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ, શું શબ્દ વાપરો છે? પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ, પછી શું લખ્યું છે? કહેવામાં આવે છે કે થવામાં આવે છે? પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ થતી, પણ કહેવામાં આવે છે. પરના કારકથી, પરદ્રવ્યથી, નિમિત્તથી કાર્યની સિદ્ધિ થતી, પણ થાય છે એવું માત્ર કહેવામાં, કથન વાણીમાં કરવામાં આવે છે, ત્યાં વ્યવહાર કારક છે. આ ખાસ આ બધા નિયમો જો એના મગજમાં એકવાર બેસી જશે, શું કે કોમ્પ્યુટરમાં ફીડ થઈ જવા પડે કે નહીં? ઓલામાં કદાચ ભલે વાયરસ લાગે, આમાં વાયરસ નહીં લાગે. એવી રીતે નિશ્ચયપૂર્વક એને કરવાનું. અને ન્યા તો શું છે, નિયમ જોવા માટે શું કમાન્ડ દેવો પડે ને. અહીંયા જ્ઞાનમાં તો શું છે, રેડી, ઓટોમેટિક જ હોય છે. પણ આ સિદ્ધાંત એકવાર ફીડ કોતરાઈ જવા જોઈએ. હવે કોતરાઈ જવા શબ્દો ન સમજેતા, હવે શું કહીએ, ફીડ થવા જોઈએ. તો જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કથન કરવામાં આવે છે, કહેવામાં આવે છે, થતી એવું બતાવવા માટે, નિમિત્ત છે એમ બતાવવા માટે કહેવામાં આવે, ત્યાં વ્યવહાર કારકથી આ વાત કરી છે એમ સમજી લેવું. અને જ્યાં પોતાના જ ઉપાદાન કારકથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે, ત્યાં નિશ્ચય કારકની વાત કરી છે એમ સમજી લેવું. જો આ શાસ્ત્રના અર્થ કરવાની આપણને આ માસ્ટર કી આપે છે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં કથન કરવામાં આવ્યું હોય કે પરદ્રવ્યથી જીવને વિકાર થાય છે, જીવ કર્મને બાંધે છે, એવી જ્યાં વાત આવે ત્યાં શું સમજવું? કે આ વ્યવહાર કારકોની વાત બતાવી. કારણ કે નિમિત્ત પણ દેખાડ્યું, જીવના રાગ દ્વેષ મોહમાં કોણ નિમિત્ત છે? કર્મ છે. અને કર્મ બંધાય એમાં જીવના ભાવ નિમિત્ત છે. તો વ્યવહાર કારકોનું કથન છે. અને જીવ પોતાના અજ્ઞાન ભાવથી જ રાગ દ્વેષ મોહને કરે છે, તો ત્યાં શું સમજવું? આ નિશ્ચય કારકનું કથન છે. આત્મા અજ્ઞાન ભાવ વડે રાગને કરે છે. કેટલા કારક આવ્યા? કેવી રીતે, ક્યાં ક્યાં આવ્યા? 6 તો 6 કેવી રીતે ને? આમાં કેટલા દેખાડ્યા છે? આવે તો છે. ક્યાં ક્યાં ને? આ વાક્યમાં આત્મા પોતાના અજ્ઞાન ભાવ વડે રાગને કરે છે, એમાં કેટલા કારક આવ્યા? 6 કેવી રીતે? હા, કર શું સાધન? અજ્ઞાન સાધન. સરસ. આત્મા પોતાના અજ્ઞાન ભાવ વડે રાગને કરે છે, રાગને કરે છે એનું કર્મ છે. 3 કારક આવ્યા એમાં. આત્મા એ કરતા છે, પોતાનો અજ્ઞાન ભાવ વડે, વડે શું દેખાડ્યું? સાધન. અને કોને કરે છે? તો રાગને, એનું કર્મ. 3 થયું. એટલે આ જ્યાં વાત આવે ત્યાં સમજવું કે આ પોતાના નિશ્ચય કારકોની આ વાત છે. પણ કર્મના કારણે રાગ થાય છે એમ જો કહેવામાં આવે, આત્માને કર્મના કારણે રાગ થયો, તો આત્મા એ કરતા, કર્મના કારણે ઈ શું થયું? સાધન કરણ થયું અને રાગ કરે છે. ઈ કેવા ત્યાં? વ્યવહાર કારકની વાત આવે. કારણ કે એમાં કર્મ એ નિમિત્તપણે દેખાયું તે વ્યવહાર કારકની વાત છે. તો આ રીતે કારકનું કથન બે પ્રકારે આમાં આવે છે. જ્યાં નિમિત્તનું જ્ઞાન કરાવે ત્યાં વ્યવહાર કારક છે, ઉપાદાનથી કાર્ય થયું એમ જ્યાં બતાવે તે નિશ્ચય કારક છે. હવે વ્યવહાર કારકના દ્રષ્ટાંત આપી સમજાવો. આ બહુ સહેલું પડશે વ્યવહારથી, કારણ કે એમાં જુદી જુદી વસ્તુ હોય એટલે સમજાય. નિશ્ચય કારકમાં તો એક જ બધું લાગે. હવે આમાં દેખાડે છે, અને આ કુંભારને ઘડો, મને એમ લાગે આટલી વાત તો કેવાર નહીં સાંભળ્યું હોય. કુંભારને ઘડો શબ્દો જ નહીં સાંભળ્યો આટલી બધી વાર. આમાં જે હોય આપણે લઈએ. કુંભાર કરતા છે, ઘડો એનું કર્મ છે એટલે કાર્ય છે. કરતા એટલે ક્રિએટર, કાર્યનો કરનાર. અને ઘડોથી શું થયું? એનું કર્મ થયું. દંડ, ચક્ર, દોરી વગેરે શું છે? કરણ. કરણ એટલે સાધન, એટલે ટૂલ્સ છે. જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે, તેથી જળ ભરનાર સંપ્રદાન. કોના માટે અથવા ઘડો કોને આપે છે? પાણી ભરનાર માટે આપે છે, તો એ સંપ્રદાન થયું. ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે, માટે ટોપલો શું થયું? સેમાંથી, માટી સેમાંથી કાઢી? ટોપલામાંથી. માટે ટોપલો શું થઈ ગયો? અપાદાન. અને જમીનના આધારે ઘડો કરે છે, માટે જમીન તે અધિકરણ છે. આ રીતે છે છ જુદા જુદા કારકો દેખાયડા છે. કુંભાર દંડ ચક્ર દોરી વડે જળ ભરનાર માટે ટોપલામાંથી માટી લઈને જમીનના આધારે ઘડો કરે છે. આ છ છ કારક આવે એમાં. કુંભાર, ફરીથી, કુંભાર દંડ ચક્ર દોરી વડે, કુંભાર કરતા દંડ ચક્ર દોરી એનું સાધન, જલ ભરનાર માટે, જલ ભરનાર પનિહારી માટે ઈ સંપ્રદાન. ટોપલામાંથી માટી લઈને, સેમાંથી માટી? અપાદાન. જમીનના આધારે અધિકરણ ઘડો કરે છે, ઈ કર્મ થયું. આ રીતે છ કારક વ્યવહારથી કહેવામાં, કારણ કે કર્તા ક્યાંક છે, કર્મ ક્યાંક છે, સાધન અપાદાન સંપ્રદાન ને અધિકરણ અલગ અલગ છે. તો અલગ અલગ દેખાયડા જુદા જુદા પદાર્થો નિમિત્ત દેખાયડા, માટે શેનું કથન છે? વ્યવહાર કારકનું કથન છે. આમાં બધા કારકો જુદા જુદા છે. અન્ય કર્તા છે, અન્ય કર્મ છે, અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન ને અન્ય અધિકરણ. તો જુદા જુદા દેખાડે બે પદાર્થો વચ્ચે જ્યાં છ કારક દેખાડે, તો સમજી લેવું કે આ વ્યવહાર કારકનું કથન કરવામાં આવ્યું. છ છ કારક એક જ પદાર્થમાં હોય તો નિશ્ચય કારકનું આ કથન છે. હવે આવું બધો થોડોક જો અભ્યાસ હશે તો આપણને શાસ્ત્રોની સમજવામાં આપણને બહુ સહેલું પડશે. બહુ યાદ ન રહે પણ એનો હેતુ શું છે એ જો આપણને ખ્યાલમાં આવી જશે તો આપણને ઘણું એમાંથી સમજવાનું મળશે. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કરતા હર્તા થઈ શકતું નથી. કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ દ્રવ્યનું કરે પણ નહીં અને હર્તા એટલે નાશ પણ કરી શકે નહીં. માટે આ વ્યવહાર છ કારકો કેવા છે? અસત્ય છે, સાચા નથી. વસ્તુ સ્વરૂપ એવું નથી. સમજાવવા માટે કહેવાય છે પણ એવું છે નહીં. કહેવા માટે છે પણ એવા છે નહીં. તેઓ માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહાર નથી કહેવામાં આવે છે. વ્યવહારના ચાર પ્રકાર હોય છે, એમાં એક પ્રકાર છે. વ્યવહારમાં બે પ્રકાર, પહેલા સદભૂત અને અસદભૂત, અને એક એકમાં બે પ્રકાર, ઉપચરિત અને અનુપચરિત. આ રીતે ચાર પ્રકાર થાય છે. તો આ ઉપચરિત અસદભૂત વ્યવહાર નથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ, આ સિદ્ધાંત છે. બીજા જે કોઈ કથન કરવામાં આવ્યા હોય તે વ્યવહારથી કહ્યું છે એમ એણે સમજવું. ખરેખર એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કારકપણાનો, જેમ આપણે કહીએ ને કર્તા કર્મ સંબંધ, તે કરતા કર્મ એટલે કારક, કારણ કે કરતા પણ એક કારક છે અને કર્મ પણ એક, તો બે દ્રવ્ય વચ્ચે કરતા કર્મ સંબંધ નથી એમ બે દ્રવ્ય વચ્ચે કારકપણાનો પણ સંબંધ નથી. કરતા ક્યાંક રે, કર્મ ક્યાંક રે ને સાધન ક્યાંક હોય એમ ક્યારેય બનતું નથી. હવે નિશ્ચય કારકના દ્રષ્ટાંત. હવે આમાં આપણને એકની એક લાગશે પણ કારકો અલગ પ્રકારના હોય છે, વસ્તુ એક જ છે પણ એના હોય અલગ. કારણ કે કરતા, કરતા એટલે કોણ પ્રશ્ન પૂછે તો આપણને કોણ મળે? કરતા. કોણ કરે છે, શું કરે છે, એ કર્મ મળે. સેના વડે કરે છે, સાધન મળે. કોના માટે સંપ્રદાન, સે માંથી અપાદાન, કોના આધારે. આમ તો વ્યાકરણમાં શીખાવે તો બહુ સહેલું પડે છે કે એ વાક્ય હોય એમાં એ પ્રશ્ન પૂછ્યું કોણ, વુ કે ને, તો આપણને એમાંથી શું શબ્દ મળે? કરતા. શું કર્યું, કર્મ, એનો આપણને પ્રશ્ન મળે. સેના વડે, તે આપણને કર્ણને સાધન દેખાડે. કોના માટે કર્યું, એ કોને આપ્યું, તો એ આપણને સંપ્રદાન. અને સે માંથી એને કર્યું, એ અપાદાન. અને કોના આધારે કરે છે, તેના આપણને અધિકરણ આપે છે. તો અહીંયા નિશ્ચય કારકનો હવે દ્રષ્ટાંત આપે છે. 355 પ્રશ્ન. માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે, પ્રાપ્ત કરે છે, તેથી માટી કરતા છે અને ઘડો કર્મ છે. શું કહે છે? સ્વતંત્રપણે કરે, સ્વતંત્રપણે પહોંચી વળે, સ્વતંત્રપણે પ્રાપ્ત કરે તેને કરતા કહેવાય, અને જેને પ્રાપ્ત કરે તેને તેનું કર્મ કહેવાય. જે વ્યાપ્ય હોય, વ્યાપક હોય તેને કરતા કહેવાય, અને જે વ્યાપ્ય હોય તેને કર્મ કહેવાય. તો માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે, પ્રાપ્ત કરે છે. ઘડારૂપ કાર્ય ક્યાં રહે છે? માટીમાં રહે છે કે કુંભારમાં એવું જાય? ક્યાંય કુંભારમાં ન જાય, એના હાથ પગ ક્યાં ચોંટી જાય છે. ઘડારૂપ કાર્ય ક્યાં રહે છે? માટીમાં જ રહે છે. તો માટી સ્વતંત્રપણે તે ઘડારૂપ કાર્યને પહોંચી વળે છે, પ્રાપ્ત કરે છે, મેળવે છે, માટે માટીને કરતા કહેવાય છે. અને એનું ઘડું કે જેને એ પ્રાપ્ત કરે છે, પહોંચી વળે છે, જે વ્યાપ્ય છે, તે ઘડાને કર્મ કહેવામાં આવે છે. અથવા તો આ ભેદથી કહ્યું, માટી કરતા અને ઘડો કર્મ, એ કેવું છે? ભેદ. અભેદથી જો એ વિચાર કરીએ તો માટી જ કરતા અને માટી જ કર્મ, અથવા ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે. ભેદ પાડીએ દ્રવ્ય પર્યાયનો, તો દ્રવ્ય કરતા અને પર્યાય એનું કર્મ છે. અભેદપણે વિચાર કરીએ તો દ્રવ્ય જ કરતા છે, અને તે જ દ્રવ્ય પરિણામથી અભેદ સ્વરૂપ હોવાથી તે દ્રવ્ય જ પોતે કર્મ છે. આ એક જ પદાર્થમાં પરિણામી દ્રવ્યમાં લાગુ પડે છે કે પોતે જ પરમતું દ્રવ્ય કરતા છે, અને દ્રવ્ય પોતે જ પે પર્યાય રૂપે પરમતું હોવાથી તે દ્રવ્યને જ કરતા કહેવામાં આવે. જેમ આપણે ભેદથી શું કહીએ કે મોઢા વડે મેં ખાધું, મેં આંખ વડે જોયું એમ કહીએ, અને અભેદથી આપણે શું કહીએ? મેં જોયું. વાત તો એક જ છે, આપણે સ્પેસિફાઈડ કરીએ તો શું કહીએ? મેં આંખથી જોયું, મેં કાનથી સાંભળ્યું, નાકથી સૂંઘ્યું, અને અભેદથી કહીએ તો શું કહીએ છે? મેં જોયું, મેં સાંભળ્યું, મેં સૂંઘ્યું. એમ ઘડાને કર્મ કેવું એ ભેદથી છે, અભેદથી માટી પોતે જ કરતા છે અને પોતે જ કર્મ છે. પોતાના પ્રેણમન સ્વભાવ વડે માટીએ ઘડો કર્યો. જો ઘડા માટીમાં પ્રેણમન સ્વભાવ ન હોત તો પિંડમાંથી ઘડો એવું પ્રેણમન ફેરફાર કેમ થાત? માટે માટીનો જ પરિણમન સ્વભાવ છે. તો એ પિંડમાંથી ઘડો થયો એ કોના કારણે થયો? માટીના જ પરિણમન સ્વભાવ વડે ઘડો થયો, તેથી માટી પોતે જ કરણ છે. એનો પરિણમ સ્વભાવ કરણ કહો કે એનાથી અભેદ એવી માટીને જ તમે સાધન કરણ કહી શકો છો. એ માટી પેલા જંગલમાં હતી, એમાંથી પિંડ રૂપ થઈ, એમાંથી ઘડો થયો. એ પરિણમન ફેરફાર થયું કોનો સ્વભાવ છે? માટીનો જ છે. તો એ પરિણમન સ્વભાવ વડે માટી પણમતી પણમતી ઘડા રૂપે થઈ, તો પરિણમન સ્વભાવ તેનું સાધન છે. પણ એ અભેદપણે એ પરિણમન સ્વભાવ માટીનો જ હોવાથી માટી પોતે જ કારણ છે, સાધન છે. પરિણમનનો સ્વભાવ કોનો છે? માટીનો છે. માટે માટી પોતે જ કારણ છે. માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું, તેથી માટી પોતે જ સંપ્રદાન છે. એ પરિણમન ઘડારૂપનું પરિણમન થયું, એ માટીથી ક્યાં વહી ગયું? માટીમાં જ ગયું, કોઈની પાસે ન ગયું. કેમ? કોઈ પૈસા આપીને પરિણમન ન લઈ શકાય? માટીમાંથી ઘડારૂપનું પરિણમન આપણે ન લઈ શકીએ. તો એ માટીએ પરિણમન કરી, ઘડારૂપનું પરિણમન કરીને કોને આપ્યું? માટીએ પોતા પાસે જ રાખ્યું. માટી જ તે રૂપે રહી છે. ઘડારૂપનું પરિણમન કોઈ લઈ લીધું છે? કેમ? પૈસાથી કોઈ ખરીદી ન શકાય દુનિયામાં? તાથી ઘડાનું પરિણમન ખરીદી ન શકતો. તું પૈસાથી માટી પાસેથી ઘડાનું પરિણમન પણ ખરીદી શકતો નથી. ને આટલું અભિમાન શું કરે છે? આવું અહીંયા તો કદાચ નહીં હોય, ત્યાં તો બહુ એવા શબ્દો ચાલે કે ભાઈ દરેકને પેટ છે, આપશું એટલે બધું કામ થઈ જશે. યાદ એ તો હવે જે હોય. તો માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું છે. એ પરિણમન જે માટીએ કર્યું ને કોની પાસે રાખ્યું છે? પોતા પાસે જ રાખ્યું છે. એ ઘડારૂપનું પરિણમન અને માટી બે કોઈ રીતે જુદા નથી. પોતે પરિણમન કર્યું અને પરિણમન પોતા પાસે જ માટીએ રાખ્યું, તેથી માટી પોતે જ સંપ્રદાન છે. માટીએ પોતાના પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કાર્ય કર્યું અને પોતે તો ધ્રુવ રહી. શું કર્યું? એ નવી જે અવસ્થા આવી, એ અવસ્થા ક્યાંથી આવી? જમીનમાંથી આવી, ચાકમાંથી આવી, કુંભારમાંથી આવી, આકાશમાંથી ટપકીને આવી, ક્યાંથી આવી? તે માટીમાંથી જે ઘડારૂપનું પરિણમન થયું, પિંડરૂપ અવસ્થાનો નાશ થયો અને નવી ઘડારૂપની અવસ્થા એ માટીમાંથી જ બહાર આવી હોવાથી માટી પોતે જ અપાદાન છે. માટીમાંથી એ પર્યાયનો પ્રવાહ આવ્યો છે. ઘડારૂપની પર્યાયનો પ્રવાહ માટીમાંથી આવે છે. માટી પોતે ટકી રહે છે અને જૂની અવસ્થા જઈ અને નવી ઘડારૂપની અવસ્થા થઈ. માટે માટીને શું કહેવાય છે? અપાદાન કહેવાય છે. એટલા માટે જો અભેદથી વિચાર કરીએ, માટી જ કરતા છે, માટી જ કર્મ છે, માટી જ સાધન છે, માટી જ સંપ્રદાન અને માટી જ અપાદાન. તો માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નાશ વ્યય એકનો અને ઘડારૂપનું કર્મરૂપી કાર્ય ઉત્પન્ન કર્યું. અને માટી તો પોતે કે પિંડરૂપ અવસ્થામાં પણ માટી હતી અને ઘડારૂપ અવસ્થામાં પણ માટી, તો કે માટી પિંડરૂપ અવસ્થા જતા માટી નાશ થઈ ગઈ? પિંડરૂપ અવસ્થાનો નાશ થતા જો માટી નાશ થાય તો શું થાય? તો પછી ઘડારૂપ અવસ્થા કોની થશે? તો માટી ધ્રુવ રૂપે રહે છે અને પિંડરૂપ અવસ્થાનો વ્યય થઈ નવી ઘડારૂપ અવસ્થા થાય છે. તો એ માટીને જ અપાદાન કહેવામાં આવે છે. માટીએ, એમાં જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, માડીને બદલે માટી. માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો, તેથી પોતે જ અધિકરણ છે. એ ઘડારૂપ અવસ્થા કોના આધારે અત્યારના રહી છે? માટીના આધારે. એ ઘડારૂપ અવસ્થામાંથી જો માટી નીકળી જાય તો ઘડારૂપ અવસ્થા પણ રહે નહીં. માટે અભેદપણે વિચાર કરીએ તે માટી જ પોતે છ કારક રૂપે થાય એવો માટીનો સ્વભાવ છે. છ કારક રૂપે થવાનો સ્વભાવ કોનો છે? માટી છે. માટી જ એ પર્યાયનો કરતા છે. માટી વગર પરિણામ થાય? ઘડારૂપ અવસ્થા માટી વગર કોણ કરી શકવાનું છે? માટે માટી કરતા છે. ઈ ઘડારૂપ કર્મ અવસ્થા ઈ કોની છે? માટે અભેદથી માટી જ કર્મ છે. એ પૈણમન સ્વભાવ માટીનો હતો તો ઘડો થયો છે. માટીમાં જો પૈણમન સ્વભાવ ન હોત તો શું થાત? તો માટી જે અવસ્થા છે તે અવસ્થા રૂપે જ રહેત. તો માટીનો જે પૈણમન રૂપ અવસ્થા છે એ પૈણમન રૂપ સ્વભાવ પરણતા પરણતા ઘડા રૂપે થાય છે. માટે પૈણમન સ્વભાવ કહો કે માટી જ કહો તે જ તેનું સાધન છે. અને જે નવી ઘડારૂપ અવસ્થા ઉત્પન્ન થઈ એ કોણે રાખી, કોના માટે કરી અને ક્યાં રાખી? એ અવસ્થા પોતામાં જ રાખે છે. માટે તેને સંપ્રદાન કહેવામાં આવે છે. અને ઘડારૂપની અવસ્થા શેમાંથી આવી? એ પ્રવાહ શેમાંથી આવે છે? કે માટીમાંથી જ આવે છે. માટે માટી અપાદાન છે અને એનો ઘડાનો આધાર, ઘડાનો આધાર જમીન નથી. કેમ ઘડાનો આધાર જમીન કેમ નથી? જો જમીનનો આધાર, ઘડાનો આધાર જો જમીન હોત તો શું થાય? જ્યાં જ્યાં જમીન હોય ત્યાં સુધી ઘડો અખંડપણે રહેવો જોઈએ. કારણ કે આધાર છે ને, તમારી પાસે જો આધાર છે તો જ્યાં જ્યાં જમીન હોય ત્યાં ઘડો કેવો રહેવો જોઈએ? તો બરોબર એવું છે? ઉલટાને પડે તો આધાર આપવાનું તો દૂર, ઉલટાનું તો એ શું દેખાડે છે કે જમીન તે આધાર પણ માટી જ પોતે તેના આધાર રૂપે રહેલું છે. તો છે છ કારક માટી રૂપે છે. એવી રીતે જીવમાં ઉતારી આપણે તો જીવ કેવો છે? આત્મા જીવ પોતે જ જ્ઞાનરૂપ અવસ્થાનો પોતે કરતા છે. જ્ઞાનરૂપ અવસ્થા તેનું કાર્ય છે. જ્ઞાનમાં પરિણમન રૂપ સ્વભાવ છે એ એનું સાધન છે. એ જ્ઞાનની પણતી એ પ્રગટ કરીને ક્યાં રાખે છે? જ્ઞેયને આપે છે કે પોતામાં? જ્ઞાનમાં રાખે, જ્ઞાયકમાં રાખે. માટે પોતે જ સંપ્રદાન. એ જ્ઞાનની પણતી શેમાંથી આવે છે? જ્ઞાન ગુણમાંથી આવે છે કે જ્ઞાનાવણી કર્મમાંથી આવે છે? હવે વાંધો નહીં આવે ને ગુરુદેવસિંહ પ્રવચનો, આટલું બધું તો કરીએ છીએ, પણ હવે ભૂલ ન થવી જોઈએ કે આ જ્ઞેય હતા એટલે જ્ઞાન થયું. જ્ઞાનની પણતી જો જ્ઞાનમાંથી આવતી હોય તો આપણે શું કરીએ છીએ? અપાદાન ક્યાંક બીજે ગોતીએ. ચશ્મા છે તો જ્ઞાન થાય છે કે નહીં? પૂછી જાઓ જેને ચશ્મા પહેરતા હોય એને પૂછી જાઓ, મને તો અનુભવ છે. બરોબર ને? જ્ઞાનની પર્યાય શેમાંથી આવે છે? તો વંચાય એટલે શું? જ્ઞાન. તો એ જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનમાંથી આવે છે તો પોતે જ અપાદાન છે. અને એ જ્ઞાનની પણતીનો આધાર કોણ છે? પોતે આત્મા હોવાથી તે જ અધિકરણ છે. જ્ઞાન આત્મા કરતા, જ્ઞાન કરતા કહો કે અભેદથી આત્મા કરતા છે. આત્મા કર્મ છે, આત્મા કરણ છે, આત્મા સંપ્રદાન અપાદાન ને આ પણ ભેદ છે. નથી ચેતતો, નથી ચેતતા વડે ચેતતો આવે છે ક્યાંય? ચેતતા નથી, ચેતતા વડે ચેતતો નથી, ચેતતા માટે ચેતતો નથી, ચેતતા માંથી ચેતતો નથી, ચેતતાના આધારે. હજી તો ત્યાં સુધી પહોંચવું છે કે ભેદ કારકને પણ છોડીને અભેદમાં જવું છે. એની બદલે નિમિત્તથી મારામાં થાય ને જ્ઞેયથી મારામાં થાય એને માટે તો આત્માનુભૂતિ ઘણી દૂર છે. આ જ ધર્મ છે કે મારા છે છ કારક, મારું કાર્ય મારામાં છે, બીજાનું કાર્ય મારામાં નહીં અને મારું કાર્ય બીજામાં નહીં, એમ પર પદાર્થ પ્રત્યે ઉપેક્ષા કરવી, તિરસ્કાર નહીં. જૈન ધર્મ જ આવો વિતરાગતાનો, ઉદાસીનપણાનો માર્ગ દેખાડે. જગતમાં તો શું દેખાડે? બીજા પ્રત્યે તિરસ્કાર કરીને છોડે, છોડો છોડો. અહીંયા જગત, અહીંયા વિતરાગ માર્ગમાં શું કહે છે? જગતને છોડવું નથી, જગતથી તું ઉદાસીન થા. જગત જગતની જગ્યાએ ભલે રહ્યું, તું એનાથી ઉદાસીન થઈ જા. તો આવી આપણને પર પદાર્થની ઉપેક્ષા કરી, આત્માની અપેક્ષા કરી, જે વિતરાગ માર્ગ વીર ભગવાન આપણને બતાવી ગયા છે અને વીરના લઘુનંદર પૂજ્ય ગુરુદેવસિંહ ભગવતી માતા આપણને જે માર્ગ બતાવી ગયા છે તે માર્ગને આપણે બધા પામીએ તેવા